प्रवचन ने लखवाड़ी।
कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलम नित्यम सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम। अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
स्वाध्याय अपनी विचारणा सूत्र छे सत्पुरुष अथवा ज्ञानी पुरुष नु ओळखाण। गई काले आपने सत्पुरुष ना लक्षणों इने विषय परम कृपाळु देवना वचनामृत पर आधारित थोड़ी विचारणा करी। वचनामृत में स्थान स्थान पर सत्पुरुष नो ज्ञानी पुरुष नो ओरखाण भगवाने करायु छे। ये एक ज विषय लईए एटलो सत्पुरुष ना लक्षणों तो पण घणो समय अपने आपवो पड़े, परंतु विषय नी सूत्रता अपनी रहे। अपने गई काले जेटला लक्षणों पर विचारणा करी आगळ आजना स्वाध्याय नु अपने सूत्र राखीशुं। सत्पुरुष अथवा ज्ञानी पुरुष ने कोण ओळखी शके अने केम ओळखाय? सत्पुरुष अथवा ज्ञानी पुरुष ने कोण ओळखी शके अने केम ओळखाय? आंक 254 नी अंदर परम कृपाळु देवे एक सूत्र आप्यो। शैली सूत्रात्मक छे, आ प्रभु नी शैली विस्तार नी शैली नथी, संक्षेप नी शैली छे। एक सूत्र ना बधा सिद्धांत शास्त्रो आवी जाए एवी भगवान नी शैली छे। एमनी पासे काल टूको हतो, आयुष्य टूकू हतो, पण वाणी नो अतिशय हतो। एटले एमने जे वात केवी होय आपणने कहेवा माटे थईने कदाच चार कलाक लागे, भगवान एक अर्धा वाक्यमां ए वात कही दे। एमने सूत्र आप्यू, मुमुक्षुना नेत्रो महात्मा ने ओळखी ले छे। कोण ओळखी शके? सत्पुरुष ने ज्ञानी पुरुष ने ओळखवा छे, અને આપણે તો જ્ઞાની થયા નથી. હવે આપણે અજ્ઞાની છીએ. અજ્ઞાની એ જ્ઞાનીને ઓળખવા છે. પણ ભગવાને કહ્યું છે કે ધર્મ જેની પાસેથી માગો તેને પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, જવાબદારી આપી છે આપણા ઉપર. તો ફરીથી કઈ મુશ્કેલી થાય, ગડમથલ થાય, કોઈ પણ પ્રકારના આપણને સંભ્રમ થાય કે આપણે અજ્ઞાની એવા જીવ, આપણે જ્ઞાનીનું ઓળખાણ કરવું કેવી રીતે? પણ આ પુરુષનો એટલો બધો મોટો ઉપકાર છે કે એમણે આખા વચનામૃતમાં સમસ્યાઓ નથી આપી, એની સાથે ઉકેલ આપ્યા છે. આખું વચનામૃત ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ, ઇટ ઇઝ સોલ્યુશન ઓરિએન્ટેડ. આમાં ઉકેલ છે, આમાં માર્ગ છે. પ્રશ્નો તો મુકાયા છે, ઉકેલને સમજવા માટે મુકાયા છે, પ્રશ્નો મૂંઝવવા માટે નથી મુકાયા. કેમ કે આ પંડિત શૈલી નથી, આ જ્ઞાન શૈલી છે, જ્ઞાનીની શૈલી છે. જ્ઞાનીની શૈલીમાં માર્ગ બતાવવો છે, મુમુક્ષુને હાથ પકડીને માર્ગ ઉપર લઈ જવો છે. આવી જ્ઞાનીની અનંત કરુણા છે, કેમ કે જ્ઞાનીનો દેહ જ જગતના જીવોના કલ્યાણ માટે છે. નિષ્કારણ કરુણા આ જ્ઞાનીનું લક્ષણ છે. નિષ્કારણ કરુણા, કોઈ હેતુ નથી જેનો, કોઈ મતલબ નથી, છતાં આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આખો લોક સમાધિ પ્રત્યે હો, આવી જ્ઞાનીની ભાવના છે. સદી જીવ કરું શાસન રસી, જગતનો એક પણ જીવ એ બંધનમાં ન રહે અને પોતાના સ્વરૂપને યથાશીઘ્ર પામે, આ જ્ઞાનીના દ્રષ્ટિકોણથી જ્ઞાનીનો આખો પુરુષાર્થ હોય છે. અને આખો વિતરાગ માર્ગનો પુરુષાર્થ આ રીતે છે, અને એ પુરુષાર્થમાં વિતરાગીનો પુરુષાર્થ છે. આ પુરુષાર્થ વિતરાગીનો પુરુષાર્થ છે. વિતરાગીના પુરુષાર્થની અંદર કરુણા એનો આવશ્યક એક ગુણ છે. લોકો કરુણાને ન સમજે તો શાસ્ત્રનો અભિનિવેશ હોય એને તો આપણે કંઈ રોકી ન શકીએ, એ તો કરુણાની ખતવણી રાગમાં કરે. કરુણા એનાથી પર છે, વિતરાગનો ગુણ છે, વિતરાગી કરુણા છે. આ સમજવી પડે જરા. એટલે ભગવાને કહ્યું સ્થિર ચિત્તથી વિચાર કરો. મુમુક્ષુના નેત્રો, કે ભાઈ અમે અજ્ઞાની છીએ, તો અજ્ઞાની હોઈશ તો તું જ્ઞાનીને નહીં ઓળખી શક. હું અજ્ઞાની છું અને અજ્ઞાનીની પરીક્ષા મારે જ્ઞાનીને ઓળખવા હશે તો કદાપી ઓળખાણ નહીં થાય. મુમુક્ષુ છું, મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી શકે, વૈરાગી વિતરાગીને ઓળખી શકે, વિલાસીને ઓળખી શકે, વૈરાગી ઓળખી શકે. ભગવાને ચાવી આપી છે, રહસ્ય આપ્યા છે, ક્લુ આપી છે કે તું અજ્ઞાની ભલે રહ્યો, પણ જો તું અજ્ઞાનમાંથી હવે જો મુમુક્ષુતા પ્રગતિ હોય તો જ્ઞાનીનું ઓળખાણ કેમ થાય એમ બતાવીએ. પણ પહેલા થવા માટેની પ્રાથમિક ભૂમિકા, પ્રાથમિક પદ, મુમુક્ષુ પદ આવવું જોઈએ. આપણે મુમુક્ષુ પદમાં પ્રવેશ કરવો જોઈએ. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આગળ એક જગ્યાએ 107 અંકની અંદર ભગવાને જે થોડી ગાથાઓ લખી, એ ગાથાઓમાં લખ્યું, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન ત્યાં શંકા નહીં સ્થાપ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, તે ઉપજવા પૂર્વિત ભાગ, તેમ નહી તો કઈ સત્સંગ, તેમ નહી તો દુખરંગ. જ્યાં જ્ઞાન નથી ત્યાં શંકા છે, શંકા છે ત્યાં સંતાપ છે. સમ્યકત્વનું લક્ષણ પેલું ગુણ કીધો છે, નિશંકપણું. નિશંકપણું આવવું જોઈએ. તો નિશંકપણું તો જ્ઞાન વિના ક્યાંથી આવશે? પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પૂર્ણ એવા પરમાત્માની ભક્તિ વિશુદ્ધ અંતકરણથી નિર્મળ ચિત્તથી થતી હોય, આ ઉત્તમ જ્ઞાનનું. એટલે ગઈકાલના પ્રશ્નમાં હતું, ગાંધીજીને પરમ કૃપાળુદેવ કહે છે કે અભણ પણ ભક્તિ કરે અને ભક્તિ એ જ્ઞાનની નિર્મળતાનો હેતુ છે અને નિર્મળ જ્ઞાનથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. પ્રભુની ભક્તિ કરે એને જ્ઞાનની નિર્મળતા થાય અને નિર્મળ જ્ઞાન મુક્તિનું કારણ છે, જ્ઞાનની નિર્મળતા મુક્તિનું કારણ છે. પણ આ જ્ઞાન પ્રભુ પાસેથી મળે, પણ પ્રભુને કેમ ઓળખવા? તો કે પ્રભુ ઓળખવા ગુરુ ભગવાન, અને ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. વૈરાગ્ય વિના આ જ્ઞાની અને સત્પુરુષની જે જાત છે આ જગતની અંદર, આ જ્ઞાની ને અજ્ઞાની બધા એ સાથે છે. કોઈ જ્ઞાનીના માથે સિંગડા હોતા, જ્ઞાનીને કોઈ કપાળે લેબલ મૂકીને કોઈ એનો જન્મ થતો નથી, બધા સમાન છે. પણ એને ઓળખનારની અંદરમાં ભેદ કીધો છે. જ્ઞાની જ્ઞાનીની યોગ્યતાએ ન ઓળખાય, આપણી યોગ્યતાએ ઓળખાય. ફરીથી વિચારજો, જ્ઞાની જ્ઞાનીની યોગ્યતાએ ન ઓળખાય, આપણી યોગ્યતાએ ઓળખાય. જેટલી આપણી યોગ્યતા વધે એટલું આપણે પરમાત્માનું સ્વરૂપ સમજી શકીએ. એમનું તો છે, જેથી આપણે પૂર્ણ સમજશું તેથી એનું સ્વરૂપ નહોતું, એનું તો ત્યારે હતું. પણ મારી પાત્રતા મારી યોગ્યતા નહોતી, માટે મને ઓછા ઓળખાણ, વધુ ઓળખાણ મારી પાત્રતા થાય, નિર્મળતા થઈ. ભગવાને કહ્યું, પત્રાંક 497માં કહ્યું છે, જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદભુત સ્વરૂપ ભાસે છે અને બંધન નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. વાત હવે બોલ ઇઝ ઇન અવર કોર્ટ, ઓળખનારની અંદર, એની જવાબદારીની સંદર્ભની અંદર આપણે આ વિષયનું સૂત્ર ચાલે છે. કોણ ઓળખી શકે? જ્ઞાનીની યોગ્યતા અયોગ્યતાની વાત અત્યારે નથી ચાલતી, અત્યારે ઓળખનારની સ્થિતિ કઈ હોવી જોઈએ, ઓળખનારની દશા કઈ હોવી જોઈએ, ઓળખનારની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ. તો એના જીવનમાં એના ઘટમાં વૈરાગ્ય હોવો જોઈએ. ઘટમાં વૈરાગ્ય સમજાયા? ઘટ શબ્દ છે એ જરા દેશી શબ્દ છે. ઘટમાં વૈરાગ્ય, રોમે રોમની અંદર એનો વૈરાગ્ય. શરીરથી વૈરાગ્યની વાત નથી કરી કે આ વસ્તુ મને ખપે ના ન ખપે ના, એ બાહ્ય ત્યાગની વાત નથી, આ વૈરાગ્યની વાત છે. અંદર રોમે રોમની અંદર એનું ખૂન, એનું બ્લડ જે છે, બ્લડની અંદર આખું જોઈએ કે વૈરાગ્યનું આખું બ્લડ છે, જેમાં કહીએ કે આ તો કંજૂસનો જીવ છે, ચમડી છૂટે પણ દમડી ન છૂટે એવો મૂંઝી ચિંગુસ, ચામડી ઉતારી નાખો પણ કાવડિયો કાઢે એમ નથી. કેમ કે એને એ રોમ રોમમાં છે. ક્રોધ કોઈને રોમ રોમની અંદર હોય છે, મૂર્તિમાન હોય છે, ક્રોધનું સ્વરૂપ હોય છે. કેટલી યોની પણ સર્પ વગેરે એની અંદર ક્રોધ એકદમ એના બ્લડમાં હોય છે. એમ અહીંયા કહ્યું છે ઘટ્ટ વૈરાગ્ય, જેમ અમારા મેઘાણીએ ગાયું કે ઘટમાં ઘોડા થનધને, યૌવનની ઓળખાણ હતી. યૌવન કોણ છે જેના ઘટમાં ઘોડા થનધણે? તો ઘોડો તો ઘરે હોય નહીં, ગધેડું બાંધવાને પૈસા ના, ઘોડો ક્યાં લેવા જવો, સાયકલો નથી. પણ એ ઘોડા તો ઘોડા ના જવાય ત્યાં, ઘટમાં ઘોડા થનધને એટલે ઘોડાની અંદર જે પવન વેગ છે, અશ્વની જે ચંચળતા છે, અશ્વનો જે વેગ છે, અશ્વનો જે આંધીને તુફાનને પાર કરીને જે જાય છે, જે હલ્દી ઘાટીના યુદ્ધની અંદર રાણાને ગમે તે સ્થિતિમાં લઈ જાય, અશ્વ એનો મરવા ન દે પોતાના અશ્વારને, આવી અશ્વની ઓળખાણ છે. આવા જેના ઘટમાં ઘોડા થનગને આ યૌવન છે. અણદેખી ભૂમકા પર યૌવન ભીંજે આંખ, એવા અજાણા પ્રદેશની અંદર પણ જે ચારે બાજુ જવા માટે જેનું સાહસ ક્યાંય થંભતું નથી, રોકાતું નથી, જે એવી એની ઓળખાણ છે. એમ આ જ્ઞાની પુરુષને શોધવા નીકળેલા આ મનુક્ષુ જીવની ઓળખાણ છે કે જેના ઘટમાં વૈરાગ્ય છે, જેના ઘટમાં વૈરાગ્ય છે એટલે જેમાં ત્યાગ વૈરાગ્ય ને આશ્રય ભક્તિનું બળ જેમ જેમ વધે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદભુત સ્વરૂપ પાસે છે. એને પછી કારણે એને એની અંદરનું સ્વરૂપ ભાસે છે. કેમ ઓળખાય એનો પ્રશ્ન છે, કેમ ઓળખાય, કોને ઓળખાય, એને પોતે હતો પણ એકવાર જ્યાં વૈરાગ્યની માત્રા લઈને જાય છે આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. ઝવેરીની દ્રષ્ટિ હીરાને ઓળખે જેવી તેવી દ્રષ્ટિ ન ઓળખાય. ઈ ચશ્મા પહેરતો હોય ને આપણે કહે કે મને તો ચશ્મા નથી, મારી આંખ બહુ સારી છે, તો તું હીરાનો ભેદ નહીં કરી શક, ઝવેરી કરી શકશે ભલે ચશ્મા હોય અને વધારાને કાચ ચડાવે, પણ એની દ્રષ્ટિ છે અને એ એવા બે કાચ આપણે ચડાવી હતો તો હીરો ન ઓળખાય. એમ આ જ્ઞાનીને ઓળખવા માટે આ મુમુક્ષુની દ્રષ્ટિ જેના ઘટમાં વૈરાગ્ય છે, જેના જીવમાં ત્યાગ વૈરાગ્યને આશ્રય ભક્તિનું બળ છે, હવે કે મારે તો હવે પ્રભુ મેળવવા છે ને પ્રભુ મેળવવા ગુરુ ભગવાન છે, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય છે, તો એને એના સત્પુરુષના વચનનું અપૂર્વ એ પછી જે વાણી સાંભળે છે એને અપૂર્વતા એનું અદભુતપણું એને ભાસે છે. જેમ જેમ આ વૈરાગ્ય ત્યાગ વૈરાગ્યનું જોર જેમ જેમ વધતું જાય તેમ તેમ તેને તે પ્રકારની એની જીવનમાં બોધની પરિણતિ થતી જાય. શબ્દ તો ઘણી વાર સાંભળ્યા છે પણ શબ્દ બોધમાં પરિવર્તિત નથી થયો, અને બોધમાં પરિવર્તિત શબ્દ ન થાય ત્યાં સુધી યોગ જાગૃત ન થાય. બોધ અને યોગ, મંત્ર અને મુક્તિ ની વિધિ, દર્શન અને વ્યવહાર, તત્વ અને આચાર, સાધ્ય અને સાધના, આ બધા એક સિક્કાની બે બાજુ છે. આમાં કોઈને એકને છોડી દો અને બીજાને પકડી રાખો, ચાલી શકે એવી સ્થિતિ નથી. બોધની સાથે યોગ જાગૃત થવો જ જોઈએ જીવનની અંદર, અને થાય જ, સિવાય કે બોધની અંદર દૂષણ હોય, એના નકારથી બોધ પ્રાપ્ત થયો હોય, યોગના નકારથી જ બોધને સમજવામાં આવ્યો હોય તો દૂષિત છે, નહીં થાય જાગૃત. અહીંયા કહે છે કે જો જીવનમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદભુત સ્વરૂપ ભાસે છે. તો આવું જે સ્વરૂપ ભાસે છે આ કોને ભાસે, કોને થાય એની ઓળખાણ આંક 755 ની અંદર ભગવાને આપણને એક થોડી ઓળખાણ આપી છે એક વાક્યમાં. એમાં 755 ના આંકમાં કહ્યું છે, તે શ્રમણ મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણ પરમ પુરુષે આ પ્રમાણે કહ્યા છે, અભ્યંતર દશાના ચિહ્નો તે મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણથી નિર્ણિત કરી શકાય, જોકે પ્રવૃત્તિ લક્ષણ કરતા અભ્યંતર દશા વિશેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અભ્યંતર દશાની પરીક્ષા આવે છે. જ્ઞાનીને ઓળખવા છે એની અભ્યંતર દશાને ઓળખવી છે. ખૂબ સમજીએ, જે પુરુષને ઓળખવો છે એ પુરુષની અભ્યંતર દશા ઓળખવી છે. આંતરિક અભ્યંતર એટલે આંતરિક દશા, બાહ્યની અભ્યંતર દશા ઓળખવી છે એટલે કહ્યું છે કે તેના પ્રવૃત્તિ લક્ષણથી ઓળખાય, નિર્ણય કરી શકાય એ જીવની પ્રવૃત્તિથી. જો કે છતાં એની અંદર એક ભયસ્થાન છે, જો કે પ્રવૃત્તિ લક્ષણ કરતા અભ્યંતર દશા વિશેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. આ પ્રવૃત્તિ લક્ષણ જોવા જઈએ તો અભ્યંતર દશાનો કોઈ જુદો નિશ્ચય પણ નીકળી જાય. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અભ્યંતર દશાની પરીક્ષા આવે છે. આવા મહાત્મા પુરુષનો યોગ બહુ દુર્લભ છે, યદ્યપિ તેવા મહાત્મા પુરુષોનો ક્વચિત યોગ બને છે કે શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ, શબ્દ પ્રયોગ, શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ જેની વૃત્તિ શુદ્ધ છે. શુદ્ધ વૃત્તિ ક્યારે હોય? એના લક્ષણો કઈ?
કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ.
વિષય કશાય ઉપરથી પોતાની વૃત્તિને સમેટી લીધી છે. જીવમાં ત્યાગ અને વૈરાગ્યના આશ્રય ભક્તિનું બળ વધાર્યું છે. એકમાત્ર મોક્ષને વિશે જેને અભિલાષા છે અને હવે ભવના પરિભ્રમણનો ખેદ વર્તે છે અને જગતના જીવો પણ આ રીતે સંસારમાં પરિભ્રમણને દુઃખી થતા જોઈને એની પણ એને દયા આવે છે કે આ જીવો આત્મા પોતાના સ્વરૂપને ક્યારે પ્રાપ્ત કરે. ત્યાં કહીએ આત્માર્થ એવા જીવો, એવો શુદ્ધ વૃત્તિમાન મનુષ્ય આભ્યંતર દશાને પકડી લે છે. એને બાહ્ય પ્રવૃત્તિ લક્ષણ અંતરાયરૂપ બનતું નથી. મહાત્માનો યોગ તો વર્તિત બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રમાં સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. શબ્દ બરોબર, કૃપાળુદેવના લક્ષ્યની બહાર ન જવા જોઈએ. તો પણ આવો યોગ વર્તિત બને, બને જ નહીં. ઉત્તમ કાળમાં પણ યોગ દુર્લભ છે સત્પુરુષોના. આ કડીકાળ છે એ તો દુર્લભ છે એવું ન માનવું. ઉત્તમ કાળમાં પણ આવા પુરુષોના યોગ જેની આભ્યંતર દશા આવી અદભુત હોય એ તો દુર્લભ છે. તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય, જોર આપણા ઉપર છે, શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને, ગુણ અપૂર્વ છે, અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રમાં, કેટલી વારમાં ઓળખી લે? મુહૂર્ત માત્રમાં, મુહૂર્ત બે ઘડી 48 મિનિટ અંતર મુહૂર્ત કહીએ, તેથી ઓછો સમય થાય, સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. કૃપાળુદેવે લેખા પછી એમ થયું કે વાંચનારને ફરી પાછો સંદેહ થાય કે બે ઘડીમાં ઓળખી લે મુહૂર્ત માત્રમાં આવા અપૂર્વ ગુણને, મુમુક્ષુ પારખી લે. એક સરસ મજાનું સાથે સિદ્ધાંત સાથે એક દ્રષ્ટાંત મૂકી દીધું છે. જેવા મહાત્મા પુરુષના વચન પ્રતાપથી મુહૂર્ત માત્રમાં ચક્રવર્તીઓ પોતાનો રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્મા પુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય? ચક્રવર્તી જેવા ચક્રવર્તી જે મહાત્માના યોગે આવ્યા તો મુહૂર્ત માત્રમાં એનું ચક્રવર્તી પદના રાજપાટ, ઐશ્વર્ય, વૈભવ આ બધો છોડી દીધો તો કેવી એની અવસ્થા હશે? આ ચક્રવર્તીની કેવી અને મહાત્માની કેવી? તો આ જે થઈ શકે છે તો એને માટે થઈને મુમુક્ષુતા એ એનો આધાર છે. અને એ મુમુક્ષુતા એ કેવી મુમુક્ષુતા? તો ત્યાં શબ્દ પ્રયોગ મૂક્યો છે, શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ. વૃત્તિનું શુદ્ધિકરણ થવું જોઈએ. ત્યાગ વૈરાગ્ય વિના ચિત્તની શુદ્ધિ થતી નથી. વિષય કષાયની ઉપશાંતતા કર્યા વિના ચિત્તની શુદ્ધિ થાય નહીં. એટલે આગળ કહે છે પત્રાંક 783ની અંદર ભગવાને કહ્યું છે, આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે. આપણે આપણો વિચાર કરવાનો છે, કોને ઓળખાણ થાય? આ પ્રશ્ન આપણે ઉઠાવ્યો છે કે કોણ ઓળખી શકે? આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, ઓસર્યા છે. આ શબ્દ ફરી એક આવો તળપદી શબ્દ છે. આરંભ પરિગ્રહ પ્રત્યે જે જીવો ઓસર્યા છે તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું પણ કઠણ છે. એક ત્યાગ અને વૈરાગ્ય. હવે બીજી વાત મૂકી, કે ત્યાગ અને વૈરાગ્ય એ મુમુક્ષુની અંદર હોવા જોઈએ. શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ, એની સાથે બીજો કે ભાઈ ત્યાગ અને વૈરાગ્ય લીધા પણ આરંભ અને પરિગ્રહ એ વધતા હોય તો, વધતા વૈભવ પ્રત્યે દ્રષ્ટિ, વધતા પરિગ્રહ તરફ જ દ્રષ્ટિ, એની વૃત્તિ હજુ એમાં ખેદ નથી પામી. બહુ એટલો બધો વિરોધાભાસ જીવનમાં ઉભો થઈ જાય છે ક્યારેક કે આમ જોયે તો સાદામાં સાદો અને છતાં ધંધાની અંદર ગળાડૂબ હોય. આરંભ અને પરિગ્રહમાં તો એનો કોઈ હિસાબ ન હોય એટલો આરંભ પરિગ્રહ હોય. રોજે રોજ અહીંયા આ શરૂ કર્યું છે, અહીંયા આ કર્યું છે, અહીંયા સોદા કર્યા છે, આની યાર પાર્ટનરશીપ કરી છે, અહીંયા કંપનીમાં આમ કર્યું છે, અહીંયા શેર નોંધાવ્યા છે, અહીંયા આટલું પાંચેય ભાગ અહીંયા રાખ્યો છે, બે આની અહીંયા રોકી દીધી છે, આ પ્લોટની અંદર થોડાક જોડાઈ ગઈ છે. આરંભ પરિગ્રહમાં તો અંત નથી. અને પરિગ્રહ વધતું 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 એને ક્યાંય ગમે તેટલી વાત પાછું આમ પ્લેન સિમ્પલ લિવિંગ પાછું સાદો સીધો લાગતો હોય જલેબીના ગુચડા જેવો. અરે ભાઈ આ ત્યાગ વૈરાગ્યની સાથે કહ્યું છે કે આરંભ પરિગ્રહ પરની વૃત્તિ ખેદ પામે તેને અસાર જાણવો, જો એને સારરૂપ જાણે તો એ કરવાની જરૂર નથી. પણ એ કરતો જાય છે ને, વાત કરતો જાય છે વૈરાગ્યની અને સંસાર વધારતો જાય છે. એક ફ્લેટ એ નોંધાવી દીધો, એક બ્લોક એ નોંધાવી દીધો, એક પ્લોટ દેશમાં લઈ લીધો, એક ગાડી અહીંયા નોંધાવી દીધી, બે બુકિંગ અહીંયા કર્યા, ચાર બુકિંગ અહીંયા કર્યા. અરે ભાઈ પણ તું આ તારો આ તો પરિગ્રહને આરંભનું જોર વધતું જાય છે અને પાછું વ્યા તૈરાગ ત્યાગ વૈરાગ્યની ભાષામાં શબ્દ વધતા જાય છે. વિરોધાભાસી ન ચાલે, વિસંવાદી જીવન એ તત્વને પામવાનો રાહ નથી. આ દ્રષ્ટિની સજ્જાઈની અંદર આવી ગયું છે. આ બધી આત્મવંચના છે, આત્મવંચના છે. અવંચક યોગ પ્રાપ્ત થવો જોઈએ. જગતને છેતરી શકાશે, જાતને છેતરીને કેવી છૂટી શકશું આપણે? દુનિયાને છેતરી શકાશે કે બહુ ધર્મી છે, બહુ તત્વજ્ઞાન જાણે છે, બહુ હમણાં તો ધર્મમાં જ ઉતરી ગયા છે, એના મુનિમને ખબર છે પાકે પાકી કે ભાઈ કેટલા ધર્મમાં છે. એના બેન્કરને ખબર છે સેફ ડિપોઝિટ વોલ્ટના ખાના કેટલા એના નામે છે ને કેટલા બેનામી છે. શું કરવું, કેવી જીવની દશા છે. ભગવાને એક એક વસ્તુ આપણી નબળાઈઓ પકડી છે અને જે પોતાની નબળાઈઓને જાણે છે એ જ આ માર્ગનો પાર પામી શકે છે. વોટ ઇઝ માય વીકનેસ, ઘણી વાર આપણે કહીએ ને કે સ્વીટ ઇઝ માય વીકનેસ. ગમે તેટલો વિચાર કરું પણ જો જમવાની અંદર મીઠાઈ હોય તો હળવું આપણું કઈ વસ રહે નહીં, જીભ વસ રહે નહીં. ઘણાને ફરસાણ એની વીકનેસ હોય, ઘણાને પૂરી પકોડી, ભેળપૂરી, ચટણી, પાણીપુરી આ એની વીકનેસ હોય. હાઈલો રહેતો હોય, ખાઈ પીને નીકળો હોય, બસ ફર્સ્ટ ક્લાસ ઘરેથી જમીન નીકળો હોય પણ રસ્તામાં તો ફેલ્યો હોય પાણીપુરી વાળો તો ગયો મયરો. વીકનેસ ભૂખ છે એવું નહીં, જરૂર છે એવું નહીં, ખાધું નથી એવું નહીં, ક્ષુધા વેદનીનો ઉદય થયો છે એવું નહીં, ઇટ્સ અ વીકનેસ. પાણીપુરી જોઈ, ભેળની દુકાન જોઈ, શું થાય પાઉંભાજી વાળો આવી ગયો, આજ કાંઈ ખાવાની ઈચ્છા નહોતી પણ સાલું જવાનું થયું ભીતીની હામે, ઓલો વિઠલા દોડવાનો અને બોર્ડ વંચાઈ ગયું. બોર્ડ વાંચો કે હું બોર્ડ તો વાંચ્યું તો ખાતો નહીં, એને નક્કી કર્યું કે જરૂર નહોતી, ઘરે સાંજે જઈને જ જમવાનો પણ બોર્ડ વંચાઈ ગયું મરાણા. ઇટ્સ વીકનેસ. બેનો ઝવેરી બજારમાં નીકળે કે મુવા, ક્યાંક ને ક્યાંક કોકનો હાર જોઈએ તો કોકને કંગન જોઈએ કે કોક બુટી જોઈએ કે કોઈ સાડી સારી સાડીની નવી ડિઝાઇન જો નજરે પડી તો મુવા, નજર નથી પડી ત્યાં સુધી ઉત્કૃષ્ટ સંયમમાં છે. પણ જો જરાય ત્યાં આવા સેન્ટરમાં ચડી પડ્યા મરાણા, વીકનેસ છે એની. સાડી છે વીકનેસ છે, આભૂષણ છે વીકનેસ છે. જ્ઞાની કહે છે કે આ જ રીતે સંસારની અંદર જેનો રસ છે એનો આ વીકનેસ છે. આરંભ અને પરિગ્રહ આ વીકનેસ છે. જરૂર છે કંઈ તો કે કંઈ જરૂર નથી. આપણે પૂછીએ કે રોટલાના સાંસા છે, બે ટન ખાવા નથી મળતું, વધતો વ્યવસાય, વધતી પ્રવૃત્તિ, તત્વની શ્રદ્ધામાં અંતરાયરૂપ થાય છે, પરિણામને નિર્મળ થવા દેતા નથી અને ભાવની ઘણી ઉચ્ચતા છે પણ પછી પાછું પ્રાપ્ત થતું નથી એટલે પ્રશ્ન ઉભા કરીને આમ કેમ થાય છે પણ થાય જ ને કાકા આપણે જરાક આપણું સર્વે તો કાઢીએ કે આમ કેમ થાય છે પ્રશ્ન પૂછવા કરતા આપણી જાતને પૂછવો પડે આરંભ અને પરિગ્રહથી જેની વૃત્તિ ખેદ પામી છે એ શબ્દ મુખ્ય છે ખેદ પામી છે ખેદ પામી છે અહંકાર આરંભ કરતા ખેદ થાય મને કહે છે તેને અસાર જાણીને એને અસાર જાણી કે આમાં કાંઈ વાતમાં માન નથી આ કરીએ તો કંઈ નથી આ કહ્યું એમાં કાં આપણું કોઈ મોટું જેને આપણે કે એચિવમેન્ટ છે ઉપલબ્ધિ છે એવું નથી અસાર છે અને પછી કહે છે તેનાથી જે જીવો ઓસર્યા છે એવો સરસ શબ્દ છે પાણીમાં મલિનતા હોય ઘણી મલિનતા હોય એ મલિન ગંદુ પાણી એની અંદર એક ફટકડીનો હાથ ફેરવી દે અને પછી પાણી આખી રાત રાખી મૂકે એ વાસણની અંદર પાણી ધીરે ધીરે ઓસરી જાય પછી ઉપરનું પાણી લ્યો તો સ્વચ્છ ઓસરેલ અને નીચે બધો ગંદવાળ છે બેસી જાય જગતના જીવોએ આ પ્રકારે ત્યાગ રહેલી ફટકડી ફેરવવી પડે અંદર અને પછી એ આરંભ પરિગ્રહથી ઓસરી જાય એની જે વૃત્તિ ખેત તમે ઓસરતા નથી એટલે આપણે તો ઉલટાનું હલાવવા કરીએ છીએ વલોણું કરીએ છીએ ગંદા પાણીના વલોણા હોય નહીં એને તો સ્થિર વાસણમાં રાખી અને ઓસરવા દેવું જોઈએ ઓસરે તો એની અંદરનું મળ મલિનતા એની અંદરના જે છે એ બધા ઓસરી જાય એટલે પછી ઓસરેલું પાણી લઈ લેવાનું જ્યાં જ્યાં કુવાઓમાં ગામડાઓની અંદર જ્યાં પાણી લેતા હોય એ બધા જમીનમાંથી લે ને પછી રાતમાં વાસણ રાખે ઓસરી જાય પાણી કેમ કે એનો મળ એની મેળે બેસી જશે કારણ કે પાણીની અંદર એ અશુચિ ભળી શકે નહીં એના સ્વભાવ જુદા છે એનો કઈ પ્રયોગ કરવો પડે તો પ્રયોગ કરે કતક ફળનો પ્રયોગ આપણે ત્યાં શાસ્ત્રમાં વાર્તા આવે કતક ફળ નાખીએ એમ આ આરંભ પરિગ્રહ વૃત્તિ એના પ્રત્યેની વૃત્તિનો ખેદ ત્યાં વૈરાગ્યનો બળ ઘટમાં વૈરાગ્ય આમ તરફથી જીવ ઓસરવા માંડે સંસાર તરફથી ઓસરવા માંડે સંસારની વાસનાઓની વિષય કસાયની મલિનતા છે અત્યારે આખા બોર્ડની અંદર એવી બધી વણાઈ ગઈ છે એ ભૂખ થઈ ગઈ છે ખૂબ હલાયું છે મિક્સર એટલું બધું કર્યું છે હવે એને ઓસરવા દેવું પડે તો એ વિષય કસાઈ બેસી જાય અને પછી આત્માનો આ જે શુદ્ધ સ્વભાવ છે એ કંઈક અંદર કામ કરે અત્યારે તો આપણા જે મતિના યોગ છે કે જેના આધાર પણ આ સત્પુરુષનું વચન અને બોધને ગ્રહણ કરવાના છે એ આપણા મતિના યોગ બધા મલિન થયા છે ઓસરવા નથી આપણે ઓસરવું પડશે એ પ્રોસેસ છે અને ઓસરવા માટે આરંભ પરિગ્રહને આપણે અલ્પ કરવા પડશે એના પ્રત્યે ખેદ કૃપાળુ દેવે અંતિમ સંદેશના કાવ્યની અંદર કહ્યું છે
વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ
મતિના યોગ વિષય કસાયથી મલિન થયેલા છે એટલે પરિણામની અંદર મલિનતા થાય છે ગંદુ પાણી છે એટલે શરીર સાફ કર્યું એ પણ ગંદુ જ હોય આને કારણે થઈને રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ એણે તો એને સ્નાન કર્યું તો શું અને ન કર્યું તો શું અહીંયા ત્યાગ વૈરાગ્યના જળથી ઓસરી જવું જોઈએ એવી રીતે અહીંયા આરંભ અને પરિગ્રહથી ઓસરવો જોઈએ જીવે હેઠા બેસવું જોઈએ તો મૂર્ત માત્રની અંદર આ જ્ઞાની પુરુષના અપૂર્વ ગુણને ઓળખી શકાય આગળ સરસ વાત મૂકી છે 918માં પત્રમાં સત્પુરુષની યથાર્થ જ્ઞાન દશા સમ્યકત્વ દશા ઉપશમ દશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે સત્પુરુષની યથાર્થ જ્ઞાન દશા સમ્યકત્વ દશા એની બોધ દશા એની બોધ દશા કેટલી ઊંચી છે નીચી છે મધ્યમ છે અને એની ઉપશમ દશા ઉપશમ દશા આ બધી દશાઓ જુદી જુદી છે એના વિશ્લેષણ સમજવાનું તો એવી દશાના આધાર ઉપર
એ કોણ જાણે? તો કે યથાર્થ મુમુક્ષુ શબ્દ મૂક્યો છે કૃપાળુ દેવ. મુમુક્ષુ જીવ નથી મૂક્યો, યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે. આ યથાર્થ મુમુક્ષુ એટલે શું? યથાર્થ સાચા અર્થમાં મુમુક્ષુ છે એવો, જેવો એનો અર્થ છે એવો. તો આવો અર્થ કઈ ભગવાને કીધો છે? આંક 176 ની અંદર એક વાત સરસ મૂકી છે. આપણે મુમુક્ષુતા ઉપર સત્પુરુષને ઓળખનારની વાત ચાલે છે, એ મુમુક્ષુના નેત્રો, એ મુમુક્ષુ કેવો? એ ત્યાગ વૈરાગ્ય જેના ઘટમાં છે, એ જે વિષય કષાય જેના શાંત થયા છે, એ જે પરિગ્રહ અને આરંભ પરથી જેની વૃત્તિને ખેદ પામી છે, જે ઓઈસરો છે. અને આવો યથાર્થ મુમુક્ષુ જીવ આવા સત્પુરુષના જ્ઞાની પુરુષના યોગમાં આવે તો એની જ્ઞાન દશા, એની સમ્યકત્વ દશા અને એની ઉપશમ દશા, એને એ યથાર્થ એ જીવ જાણી શકે એના સમાગમમાં આવે. તો યથાર્થ મુમુક્ષુ માટે એક શબ્દ સરસ મૂક્યો છે, ટૂંકી વ્યાખ્યા, સચોટ. ક્યાંય એના માટે થઈને કોઈ પ્રકારે શાસ્ત્રીય જટિલતાનો અહીંયા આશરો લેવાની જરૂર ન પડે એવી સરળતા. 176માં ભગવાને સરસ મૂક્યું છે, મુમુક્ષુ એટલે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, છૂટવાની ઈચ્છા છે, મુમુક્ષુ. 194માં કીધું, જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તે. આ મુમુક્ષુની ટૂંકામાં ટૂંકી અને સચોટ વ્યવસ્થા, શેનાથી છૂટવું છે? એને સંસારથી, કર્મના બંધનથી. જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તે મુમુક્ષુ. હવે હું મુમુક્ષુ છું કે નહીં મેં કેમ ગણવું ને એ બધી પેલા આપણે છૂટવાની ઈચ્છા છે. મૂળ વાત એ નક્કી કરવાની કે છૂટવું છે. એ ભગવાને સરસ શબ્દ મૂક્યો છે, દીનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં. મજા આવી જાય ને. પછી લખ્યું છે, બંધાવાના કામીને છોડવો નહીં. દીનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં. અને છૂટવો તો નહીં છોડે. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઉઠે, આપણે બધા વિકલ્પી જીવ છે ને, તરત વિકલ્પ ઉઠે. શું ઉઠે? ભગવાને તો કેટલી વાત આપણા વતી મૂકી દીધી છે ને, ખબર છે કે વાંચનાર આવું બધું કંઈક ને કંઈક કરજો બપાટ. એટલે વિકલ્પી જીવને વિકલ્પ ઉઠે. શું ઉઠે? કે જીવને બંધાવવું ગમતું નથી ને સર્વને છૂટવાની ઈચ્છા છે. કોને નથી છૂટવું? બંધાવવાનું તો જીવને ગમતું નથી, બંધન કોને ગમે? સૌને છૂટવાની ઈચ્છા છે. તો પછી બંધાય છે કેમ? તમે કહો છો કે જો બંધાવવાનું હોય તો એને છૂટવાની ઈચ્છા હોય તો ભગવાન તેને છોડાવવા બેઠો છે, અને બંધાવવાની ને એને છોડતો નથી બંધાવવાની ઈચ્છાવાળાને. તો બંધાવવું છે જ કોને? કોઈને નથી બંધાવવું, સૌને છૂટવું છે. ભગવાન કહે છે કે એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ, જવાબ આપી દે છે, એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે એવો અનુભવ થયો છે કે જો હવે આ સંતર વાક્ય, આ વિકલ્પ આવે જીવને કે જગત માત્રને જીવો છૂટવા માટે ઈચ્છે છે, કોઈને બંધાવવું ગમતું નથી. આવો વિકલ્પ ઉભો થાય તો એની નિવૃત્તિ એટલે જ, એવો અનુભવ થયો છે કે આ પરમ કરુણા સાગર એના પોતાના અનુભવની વાણીમાં લખે છે, એવો અનુભવ થયો છે કે જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે તેને બંધનનો વિકલ્પ મટે છે. જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે તેને બંધનનો વિકલ્પ મટે છે. અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. આ અનુભવ વચન કહ્યું છે, કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ, કેવળ કરુણાના અવતાર છો આપ. એટલે અમારી જે કઈ વીકનેસ છે બતાવો છો કે છૂટવાની દ્રઢ ઈચ્છા નથી, બંધાવવું કોઈને ગમતું નથી એ માન્ય છે, પણ એથી કરીને એને છૂટવાની દ્રઢ ઈચ્છા છે એવું માની લેવું? બંધાવવું કોઈને ગમતું નથી એ પેલા જ વિકલ્પ ઉભો કરી દે તો માન્ય છે, પણ એથી કરીને એનો અર્થ એમ કહ્યો કે એને છૂટવાની દઢ ઈચ્છા છે. અમે તો પૈડા છીએ ને આ મુંબઈની ધમાલ ને આમ ને તેમને પક્કા કોને બાંધી રહ્યો કાકે? વેચી નાખને બંગલો કરોડ રૂપિયાનો તો કેસ રોજ રહે ભાવ કાઢીને. આજે હવા કરોડ નો થયો, કાલે બે કરોડ નો થયો, પાંચ કરોડ નો થયો. તો પાંચ કરોડમાં તો તારી પેટી ખાય એટલું ખૂટશે નહીં, એટલું તો મળતર મળી રહી છે, તો નીકળી જાવ ને બહાર. છૂટવાની દ્રઢ ઈચ્છા નથી, બંધાવવું ગમતું નથી, પણ બંધાતો જાય ને રોતોના રોતો જાય. એક નવો હમણાં એક પેન શરૂ થયો છે. શું કરીએ, આ પનારા પેડા છે, આ બધું કરવું પડે છે, આમ કઈ ગમતું નથી, આમાં કઈ કઈ ભેગું આવવાનું નથી, આમાં કઈ ભેગું આટલું બધું પરિગ્રહ કરે આપણે સમજી છે આમને આમ જવાનું છે, પણ તે શું માંડવું જ પડશે. અને કોઈ કેવા જાય તો એવો ઉપદેશ છે, એવો ઉપદેશ છે કે અરે ભાઈ ચક્રવર્તી બધું મૂકીને ગયા છે, આમ છે તેમ છે, તો કેવા કયો નહીં માયો મળી જાય. અને આ પાછું પોતે કેવો જાય એટલે ટેલિફોન લઈ અને શરૂ કરે પોતાનો પરિગ્રહ. ગજબની વાત થઈ ગઈ છે આ, કોઈ વાંચા જ્ઞાન કેટલી જગ્યાએ આપણે જોવા મળે. અને તો તેના ઘરની અંદર બીજે દી જતો ફર્નિચર બદલવું છે, ત્રીજે દી આ કરવું છે, ચોથે દી આ કરવું છે. આપણે જાય ને જો પાંચ મિનિટ સત્સંગમાં ગયા તો એવો ઉપદેશ આપણને દે કે આપણને એમ થાય કે આપણે ભૂલથી આવી ગયા. આપણા કરતા તો ઘણું જાણે છે, ઘણું સમજે છે એટલું જ નહીં, પણ આપણી રહી સહી ઝૂંપડી તો આવી નાખશે મારો દીકરો. સંસારના જીવો, જગતના જીવો બાવા બનાવી રાખ્યો, પણ કોને પારકાને જતી કરવાનો ધંધો લીધો, પગ ઉપર કુહાડો મારવો નથી. એટલે બંધાવાથી મૂંઝાય છે એવા જીવો મળે એનો મતલબ એ નહીં કે છૂટવાની દ્રઢ ઈચ્છા છે. આપણે સમજવું છે, નહીતર આ વાક્ય નહીં સમજાય. દીનબંધુની દ્રષ્ટિ એટલે વિશ્વની વ્યવસ્થા છે, આ પરમાર્થ માર્ગની વ્યવસ્થા છે કે જેને છૂટવાની ઈચ્છા છે એને છૂટવાના કામેને બાંધવો નહીં. આ સમજવું છે આપણે, કોણ મને બાંધે છે, કોણ મારા સ્વરૂપમાં મને રોકે છે. છૂટવાની ઈચ્છા હોય તો કિસને બાંધવો નહીં, એવી વિશ્વની વ્યવસ્થા છે, એવી આ કર્મતંત્રની વ્યવસ્થા છે, એવી આ અનાદિ અનંત સંસારની વ્યવસ્થા છે કે છૂટવાની ઈચ્છાવાળા ગમે તેવા સંસારના અનુબંધને ફેંકીને ચાલ્યા ગયા છે. કૃપાળુદેવે લખ્યું છે 511માં પત્રમાં કે સમયે સમયે આ જીવ અનંત કર્મનો ગ્રાહક વ્યવસાયી છે, સમયે સમયે. અને એમાં મોહનીય કર્મ તો 70 કોડાકોડીનું છે, પણ એનો મતલબ એ કે 70 કોડાકોડી સુધી એને ભોગવવું પડશે એ બાંધવું, એટલે તો કોઈ બી આનો મોક્ષ ન થાય. પણ કીધું કે વ્યવસ્થા સમજવી છે તો 70 કોડાકોડી મોહનીય કર્મ બાંધનાર આ જીવ આયુષ્ય કેટલું બાંધે? એક ભવ 70 કોડી ભોગવવા માટે તો ઘણા દેહ જોઈએ, પણ આયુષ્ય કેટલું બાંધે? એક પ્રત્યેક સમયે એને છૂટવાનો વકરાશ છે. એટલે મુક્તિને અવકાશ સાથે સિંહ જીવીએ કર્મબંધની વ્યવસ્થા કીધી છે. ઈચ એવરી ટાઈમ જયારે જયારે જન્મ પ્રાપ્ત થયો છે ત્યારે છૂટવાના અવકાશ સાથે કે સત્તામાં પડેલા અનંત કર્મોને બાળીને ભસ્મી ભૂત કરી નાખવાના. કર્મ કાળ અનંતના સાથી છે ભાગ. આ શિષ્ય હશે કોક મારા જેવો. ભગવાન તમે બધી વાત કીધી સાચી, આ બધું કરવું બધું બરોબર છે, અરે છૂટી જાય આપણે, પણ હવે મારી પાસે મસાલો કેટલો છે? તો અનંત કાળનો. આ કઈ ખોટે એમ નથી, અને મારે તો હજી કેટલાય બહુ રખડી પછી વિચાર કરી શકાય કે ઓછું તો થવા દો, દુકાન બંધ નથી કરવા, માલ સ્ટોક જો. આ મારા દીકરાનો દીકરો રોચે તો ખૂટે નહીં એટલા ગોડાઉન ધર્યા છે, એ માલ કેટલા જન્મ લો તો ખૂટે નહીં એટલા સત્તામાં પડેલા કર્મ છે. એટલે કે જે ભગવાન આ કર્મ અનંત કાળના છે એટલે આપની વાત મોક્ષ માર્ગ હશે મળી જાય બધું બરોબર, પણ એ વસ્તુ કેવાને મળે જેની પાસે સ્ટોક નહીં એ કર્મનો. બાકી આપણી પાસે તો ભરપૂર છે. ભગવાને કીધું કોટિ વર્ષ સ્વપ્ન પણ જાગૃત થતા સમાય તેમ વિભાવ અનાદિનું જ્ઞાન થતા દૂર થાય. અરે પરમાર્થ માર્ગની વિશેષતા તો શું, કર્મ ગણી ગણીને તારે ભોગવવાના છે? તો કે ના, સામ તો ગોટો વાળી. આ દ્રષ્ટિ વિશ્વ વિજયજી મહારાજે કહ્યું છે જ્ઞાની એક અંતર મુહૂર્તની અંદર કોટી અનંત કોટી કર્મ ખપાવી દે. અને ઓલો અજ્ઞાને તો માનતો એ ખપાવવાની એક બાજુ દે,
ઉલટો ક્રમ એનો ચાલે.
આવી દશા છે
છૂટવાની ઈચ્છા,
આ મુમુક્ષુપણાનું પ્રથમ લક્ષણ.
છૂટવાની ઈચ્છા છે, ભલે મારામાં જે બાકીના બધા ગુણો પછી જે જો પાસન કરીશ, પેલા મારે છૂટવું છે.
તો વિશ્વની વ્યવસ્થા એવી છે કે એને બાંધતો નથી, છૂટવાના કામીને બાંધતો નથી.
આ મુમુક્ષુ એ સત્પુરુષની દશાને
ઓળખી લે છે. અને એ ઓળખવામાં વાત મૂકી છે કે કેમ ઓળખે છે,
તો ભગવાને કહ્યું છે 254 ની અંદર.
હવે કેમ ઓળખી આવા મુમુક્ષુને, થોડીક યુક્તિ બતાવી છે.
મહાત્માના જોગે
તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું,
ઓળખવાની પરમ તીવ્રતા રાખવી
તો ઓળખાશે. કેવી કરુણા, શબ્દમાં તો કરુણા જેટલી નેત્રે છે.
મહાત્માના જોગે, જો કોઈ મહાત્માનો જોગ થાય
તો સાચા મુમુક્ષુ થવું,
યથાર્થ મુમુક્ષુ દ્રષ્ટિ રાખવી,
ત્યાગ વૈરાગ્ય ઘટમાં રાખવી, આરંભ પરિગ્રહની જરા ગ્રહણ કરી અને પછી પુરુષાર્થની દ્રષ્ટિ કરવી. અને કે છે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું.
મહાત્માનું કયું સ્વરૂપ? બે સ્વરૂપ, એક લૌકિક અને બીજું અલૌકિક. લૌકિક સ્વરૂપમાં કેટલા શિષ્યો છે,
કેટલા ડંકા નિશાન રાખે છે,
કેટલા ચિહ્નો છે,
કેટલા શાસ્ત્રોનો જ્ઞાતા છે, અને કેટલી પદવીઓ એના નામ આગળ લગાડે છે, કે ત્રણ લાઈન પૂરી થયા પછી એનું નામ આવે, પછી ખબર જ ન પડે કે આપણે કેના દેશે વાંચીએ છીએ, એમાં
ખબર જ નથી પડતી.
તો એના લૌકિક સ્વરૂપની અહીંયા વાત નથી, અલૌકિક સ્વરૂપની વાત છે. આ લોકોત્તર પુરુષને ઓળખવો છે,
અને લોકોત્તર પુરુષને ઓળખવા માટે એના અલૌકિક સ્વરૂપને ઓળખવાનું છે.
મહાત્માનું અલૌકિક સ્વરૂપ એ આભ્યંતર દશા છે, એવી અંતરંગની,
અંતરંગની જે આપણે ગઈકાલે આવી ને,
અંતરંગ સ્પૃહા જેને નથી એવી જેની ગુપ્ત આચરણા છે,
આ એના અલૌકિક સ્વરૂપના લક્ષણો ભગવાને કહ્યા છે.
કે આટલી બધી સમર્થતા છતાં જેને માન નથી, ગારવ નથી, ગર્વ નથી, પોતાપણું નથી. કૃપાળુ દેવ લખે કે દેહ ભાવ દેખાડવો પાલવતો નથી.
કેટલી લબ્ધિ જીવનમાં પ્રાપ્ત છે, આખરી શક્તિ કેટલી,
કૃપાળુ દેવને આખરી શક્તિ કેટલી.
વસોની અંદર જાય, મોતીલાલ આગળ ચાલે, ભગવાન પાછળ ચાલે.
આગળ જતા જતા મોતીલાલ એનાથી લગભગ 100 વાર દૂર હતા,
એમ લખ્યું છે 100 વાર, એટલે 300 ફૂટ ત્યાં લગભગ. એમ કે છે કે મોતીલાલ ઉભારો, પેલા સર્પને જવા દો.
મોતીલાલ થંભી ગયા.
થોડી વારમાં બાજુમાં ઘાસની ગંજીમાંથી સર્પ નીકળ્યો, રસ્તા ઉપર થઈને પાછો રસ્તાના બીજા કાંઠે ચાલ્યો ગયો.
મોતીલાલ વિસ્મય પડી ગયા કે મને આ